તારીખ 18/11/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 109 અને 110 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 23.
સમ્યક દૃષ્ટિને, અવિરત સમ્યક દૃષ્ટિને, બહારમાં ત્યાગ અને સંયમ નહીં ધારણ કરેલો હોવા છતાં બાહ્ય સંયમની અંતરંગ સ્વરૂપ સ્થિરતા સુધી દશાનો વિકાસ નહીં થયો હોવા છતાં જઘન્ય મોક્ષ માર્ગના સ્થાનમાં પણ બહુ અલ્પકાળમાં મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. એ જે ઉપરના ગુણસ્થાનો છે શ્રેણીના, એ બધા ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગની દશા છે. પાંચમા ગુણસ્થાનથી તો ગુણ શ્રેણી નિર્જરા કહી છે, ચોથા ગુણસ્થાને જે નિર્જરા થાય તેના કરતાં પાંચમામાં ઘણી, છઠ્ઠા સાતમામાં મૂળ દશામાં ઘણી. ગુણ શ્રેણી નિર્જરા એટલે ગુણાકાર કરવામાં આવે એવી નિર્જરા, સરવાળો કરવામાં આવે એવી નહીં, એને ગુણ શ્રેણી કહે છે. ગુણની શ્રેણી 2×2=4, પછી 4×4=16, પછી 16×16 સીધા આવે, પછી જે આવે એને ગુણ્યા, એવી રીતે ગુણ શ્રેણી નિર્જરા થાય છે. અહીંયા વિષય એટલો છે અધિકારમાં, આઠમા પછી એ શુક્લ ધ્યાનની શ્રેણી છે, પણ પાંચમા ગુણ સ્થાનથી નિર્જરાની સ્થિતિ ગુણ શ્રેણી નિર્જરામાં લીધી છે. એટલી નિર્જરા વધે છે. અહીંયા તો એ વાત લીધી છે કે ચોથા ગુણ સ્થાને પણ જઘન્ય મોક્ષનો માર્ગ છે, ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિર્જરાનો અધિકારી છે, એને નિર્જરા છે એમ કહેવામાં આવે છે. કે જે સમ્યક દ્રષ્ટિની સ્થિતિ ચારે ગતિમાં જોવામાં આવે છે, સાતમી નારકીનો નારકી પણ જો સમ્યક દ્રષ્ટિ હોય તો એને સમ્યક પ્રકારે નિર્જરા છે, તિર્યંચ હોય સમ્ય પંચેન્દ્રી તો પણ એને એ નિર્જરાનો અધિકારી છે, દેવલોકમાં દેવ ઇન્દ્ર હોય અને જેની બહારના વૈભવની ઘણી ઊંચી પરિસ્થિતિ હોય, ઇન્દ્રાસન ઉપર બેઠા હોય તો પણ એ નિર્જરા કરે છે. અને આ મનુષ્યમાં રંક હોય કે રાજા હોય એને નિર્જરા થાય છે. સામાન્ય પ્રાણી જેમ બહારની કોઈ સ્થિતિ ધર્મના ચિહ્નવાળી દેખાવમાં ન હોય, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને, તો પણ એને અંતરંગમાં જ્ઞાન વૈરાગ્ય શક્તિ હોવાથી એને નિર્જરા થાય છે, એમ અહીંયા આચાર્ય મહારાજ વાતને, સિદ્ધાંતને સ્થાપે છે. આ સિદ્ધાંતિક વાત છે. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે, અવિરત સમ્યક દ્રષ્ટિ હોય ને અસંયતપણું હોય તો પણ તેને વૈરાગ્ય શક્તિ છે અંતરમાં, એ વાતને સિદ્ધાંતિક રીતે અહીંયા સ્થાપી છે. એ કઈ રીતે? કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો એટલે યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવા માટે આ સ્વ છે અર્થાત આત્મ સ્વરૂપ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે અને પરથી એટલે આજના યુગથી સર્વ પ્રકારે વિરમે છે. એ વાક્ય છે આપણું. કારણ કે તે સમય દ્રષ્ટિ જીવ સ્વરૂપનું ગ્રહણ કરે છે, જ્ઞાન શક્તિ દ્વારા અંતરંગ સમ્ય જ્ઞાનમાં, સમ્ય જ્ઞાનના પરિણામમાં જ્ઞાન શક્તિ દ્વારા નિજ સ્વરૂપનું ગ્રહણ કરે છે. જ્ઞાનનું કાર્ય શું કે સ્વ પર પદાર્થનું ગ્રહણ કરવું, તે જ્ઞાનનું કાર્ય છે. એમાં જ્ઞાન શક્તિ દ્વારા એ પર પદાર્થને ગ્રહણ નથી કરતા, પણ પર પદાર્થને માત્ર જ્ઞાતા ભાવે જાણે છે અને સ્વ પદાર્થને સ્વપણે ગ્રહણ કરે છે. પરને પર જાણીને પરથી ભિન્ન રહે છે, એને પરનો ત્યાગ કર્યા કહેવામાં આવે છે. અનાદિથી પર પદાર્થ જણાતા પરના મહત્વ થતું હતું, દેહને રાગમાં મમત્વ થતું હતું, બીજા પણ પૂર્વકર્મના ઉદય પ્રાપ્ત સંયોગોમાં મમત્વ થતું હતું, એ માત્ર જ્ઞાનનું જ્ઞેય રહે છે, પરજ્ઞેય તરીકે જણાય છે અને સ્વ આત્મા સ્વ સ્વરૂપ સ્વપણે ગ્રહણ થાય છે, પોતાપણે અનુભવાય છે. ગ્રહણ થાય છે એટલે પોતાપણે પોતા રૂપે અનુભવાય છે, કે જે પોતા રૂપે છે, પોતા રૂપે છે અને પોતા રૂપે અનુભવાય છે, એને સ્વરૂપનું ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. હું આત્મા છું એવો વિચાર વિકલ્પ તે સ્વરૂપનું ગ્રહણ નથી. સ્પષ્ટીકરણ કરીએ તો હું આત્મા છું એવો વિકલ્પ ને એવો રાગ એ કોઈ સ્વરૂપનું ગ્રહણ નથી, પણ જ્ઞાનમાં અભેદપણે અભેદ લીધું છે ને, અહીંયા આ સ્વ છે અને આ પર છે એવો ભેદ જાણે છે, તફાવત જાણે છે, ત્યારે સ્વમાં રહે છે એ અભેદ ભાવ છે. સ્વમાં સ્વપણાનો અનુભવ તે સ્વમાં રહેવું એમ કહેવામાં આવે છે, એ સ્વનું ગ્રહણ એમ કહેવામાં આવે છે. એમ એવું જે સ્વાનુભવ રૂપ પરિણમન તે સ્વરૂપનું ગ્રહણ છે, એ વિચાર નથી, એ વિકલ્પ નથી, એ આત્મા સંબંધી રાગ નથી, પણ એ જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનનું પરિણમન છે એમ કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન છે એમ કહો કે મોક્ષ માર્ગનું પરિણમન છે એમ કહો કે નિર્વિકાર છે, તેને કારણે તેને નિર્જરા છે. આ નિર્જરાનું કારણ છે બરોબર, કેમ કે તે કાળે ઉદયમાન કર્મો એનો અનુભવ ન રહ્યો, કર્મનાનું જોડાણ તૂટી ગયું. કર્મનો ઉદય તો કોઈ સમય ન હોય સંસારી જીવને, એવું બને નહીં, સાધક હો કે મિથ્યા દ્રષ્ટિ હો, સર્વ છદ્મસ્થ જીવને પૂર્વ કર્મનો ઉદય નિરંતર વર્તે છે. આઠે કર્મ આયુષ ક્યારે નથી ચાલુ છે, એવી જ રીતે નાના વર્ણિ દક્ષિણાવર્ણી મૌની અંતરાલ નામ ગૃઠવેદની આયુષ આઠે કર્મનો ઉદય ચાલુ છે. એ આઠે કર્મનો ઉદય હોવા છતાં કોઈ પણ ઉદયમાન કર્મમાં જેનું જોડાણ નથી અને જેના ઉપયોગનું જોડાણ શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે છે, શુદ્ધાત્મા સાથે છે, પરમાત્મા સાથે છે, તેથી તે કર્મનો ફળ નહીં આવ્યું એમ ગણીને તેની નિર્જરા ગણવામાં આવે છે. એવી ઉદયમાન કર્મની નિર્જરા થાય છે ત્યારે બીજા જે સંચિત સત્તામાં રહેલા કર્મ છે એમાં પણ મોટા ફેરફાર થાય છે. આ એક જ પરિણામના નિમિત્તે કેટલી પાપની પ્રકૃતિ પુણ્યમાં ફેરફાર થાય છે, કેટલી પુણ્ય પ્રકૃતિ હોય એનો પણ રસ ઘટે છે, પાપ પ્રકૃતિ હોય એ પુણ્યમાં ન ફરે એવી હોય એનો પણ રસ ઘટે છે અને એની સ્થિતિ પણ ટૂંકાઈ જાય છે. આવા અપકર્ષણ અને સંક્રમણના ફેરફારો થાય છે. ત્રણ જાતના ફેરફાર કર્મમાં લીધા છે, અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ. ઉત્કર્ષણમાં સ્થિતિ વધે છે, અપકર્ષણમાં સ્થિતિ ઘટે છે, અને સંક્રમણમાં પ્રકૃતિ બદલાય છે, પ્રકૃતિનો પલટો થાય છે અને સંક્રમણ કહેવામાં આવે છે. એ બધો કરણ યોગનો વિષય છે. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ એને વિધિ કહી છે, અથવા વિધિ નિષેધ કયો છે, પણ એ બંને ક્રિયા એક સાથે હોવાથી એને વિધિ કહી છે. આ અંતરંગ વિધિ છે. તેમાં શું થાય છે મુખ્યપણે કે પોતાના યથાર્થ સ્વરૂપનો, એટલે જે સ્વભાવે જે ભાવે પોતાનું સ્વરૂપ છે તેવા સ્વરૂપનો અનુભવનો અભ્યાસ થાય છે, તેવા સ્વરૂપના વિકલ્પનો અભ્યાસ થાય છે એમ નહીં. પણ પોતાનું યથા એટલે જેવું છે તેવું, અર્થ એટલે ભાવે સ્વભાવે, અર્થના ભાવ એને યથાર્થ કહે છે. જેવું સ્વરૂપ છે ભાવાત્મક સ્વભાવ સ્વરૂપ, એવા સ્વભાવનો પ્રત્યક્ષ અનુભવ, ગ્રહણ થવા રૂપ જ્ઞાનમાં અનુભવ થવો, વારંવાર અનુભવ થવો એનો અભ્યાસ થાય છે. વારંવાર થવું એનું નામ અભ્યાસ કહે છે. એવો અભ્યાસ કરવા માટે સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ રૂપે શું થાય છે કે આ સ્વ છે અને આ પર છે. આ સ્વ છે, પોતાનું સ્વરૂપ છે, તે સ્વ છે એવો ભાવ થાય છે, વિકલ્પ નહીં એવો અનુભવ ભાવ થાય છે. આ પર છે એમ પર તરીકે પર જણાય છે, રાગ પણ પર તરીકે જણાય છે, સ્વભાવભૂત નહીં હોવાથી, સ્વભાવ સ્વરૂપે નહીં હોવાથી, અને પર પદાર્થ પણ પરપણે જણાય છે. એ તો ચાલુ પરિણમનમાં પણ એમ જણાય છે. તપ્તેશ્વરની ટેકરી ઉપરથી આખું ભાવનગર જોવે તો આ બધા મકાન મારા નથી એવો વિકલ્પ કરવાની જરૂર પડતી નથી, જાણતા જ પર તરીકે જણાય છે, વિચાર કરવો પડે છે. એવી જ રીતે રસ્તાનો જેટલો ટ્રાફિક દેખાય છે એ બધામાં કોઈ જણાય છે માટે મારા પણ જણાય છે એવું તો કઈ વિકલ્પ વિચાર કરવો પડતો નથી, કે મારા નથી એવો પણ વારંવાર વિકલ્પ વિચાર કરવો પડતો નથી. તેમ જે જ્યાં જ્યાં એને રાગ દેહ અને બીજા પદાર્થોમાં સંયોગમાં મારા પણ કર્યું છે તેનો પણ સતત મારા પણ વિકલ્પ નથી કરવો પડતો. નિર્વિકલ્પ પણ દેહાદીમાં સ્વ પણ વર્તે છે એમ સ્વરૂપમાં પણ સ્વરૂપનું જ્ઞાન થતા નિર્વિકલ્પણે સ્વને સ્વપણે અનુભવાય છે અને પરપરપણે નિર્વિકલ્પણે જણાય છે. એવું જે સ્વપરના ભેદ વિજ્ઞાનનો અભ્યાસ એને અહીંયા ખરેખર યથાર્થ સ્વરૂપનો વસ્તુત્વનો સ્વ વસ્તુત્વનો અભ્યાસ કહેવામાં આવે છે અને તે નિર્જરાનું કારણ છે. તે સ્વપણે સ્વમાં સ્વપણે સ્થિર રહેવાનું એ અભ્યાસ છે તે કારણ છે અને પરથી વિરામ પામવાનું એ કારણ છે અને તેથી એ પ્રકારનો અભ્યાસ તો મુક્તિનું કારણ છે. આમ સમ્યક દ્રષ્ટિ જીવને આ રીત જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોતી નથી. આવી રીત છે એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય સહિતપણે હોય છે. સમ્યક દ્રષ્ટિપણામાં જ આવી રીત હોય છે અને તે જ્ઞાન વૈરાગ્ય સહિત હોય છે. બહારમાં અસંયત પણ હોય તો પણ એને જ્ઞાન પણ છે અને એને વૈરાગ્ય પણ છે. સમ્યક દ્રષ્ટિ પણ ન હોય તો અંગપૂર્વનું જ્ઞાન હોય તે જ્ઞાન નથી ને બહારમાં મુનિપણાની દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રતાદિનું પાલન હોય તો એ સંયત નથી અને એને સમ્યક પ્રકારે નિર્જરા પણ નથી. એમ છે સૌ પાક નિર્જરા તો નિગોથી માંડીને સર્વ જીવોને થાય છે ઉદયમાન કરવાની. પણ જીવ એના ફળને ભોગવવા પ્રત્યે જોડાય છે પરિણામથી, ત્યારે એને નવો બંધ એટલો થાય છે કે નિર્જરાને ગૌણ કરીને જીવ બંધાય છે એમ ગણવામાં આવે છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ જીવને નિર્જરા વિશેષ છે ને બંધ અલ્પ છે, કરણાનુયોગના દૃષ્ટિકોણથી એને સર્વથા અબંધ નથી તો મોક્ષ હોય. મોક્ષમાં સર્વથા અબંધપણું છે, ત્યાં નવો બંધ જ નથી, સર્વાંશે. અહીંયા અલ્પ અંશમાં બંધ છે, છતાં એને બંધ નહીં ગણતા, નિર્જરા વિશેષ ગણીને સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે એ વાત સિદ્ધાંતિક રીતે આ અધિકારમાં સ્થાપી છે. ઘણી દલીલો કરી છે કે સમ્યક દ્રષ્ટિ ખાય છે તો બીજા સામાન્ય જીવની જેમ ખાય છે, બોલે છે તો બીજા બોલે છે, હાલે છે, ચાલે છે, ઊંઘે છે, ઉઠે છે, બેસે છે, અને ઉદયમાન જે કાંઈ પ્રવૃત્તિ હોય છે એનો વ્યવસાય જોવામાં આવે છે. જે જીવને જીવો હોય તે બધાને એક સરખો હોતો નથી. સર્વસમ્યક દ્રષ્ટિ જીવને ઉદયમાન કર્મ અને ઉદયિક ભાવ અને ઉદયિક પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની વિભિન્ન જોવામાં આવે છે, અને એવી રીતે જોવામાં આવે છે કે જાણે સામાન્ય જીવોને હોય છે એવી જ જોવામાં આવે છે. અને તેથી કરીને તો જગતની અંદર સમ્યક દ્રષ્ટિનું ઓળખાણ થવી દુર્લભ પરિસ્થિતિ થઈ છે, રહી છે, થઈ છે અથવા રહી છે. અને ભાગ્યે જ પાત્ર જીવો જ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે છે, બધા ઓળખી શકતા નથી. આ પરિસ્થિતિ રહી છે, છતાં ભગવાને એ સ્થાપ્યું છે, આચાર્યોએ એ સ્થાપ્યું છે કે એ સમ્યક દ્રષ્ટિ છે, એ ધર્મી છે, નિર્જરાનો અધિકારી છે. નિર્જરાના અધિકારમાં અમે એનું વર્ણન કરશું સમર્થ દ્રષ્ટા. કહેવાની જરૂર નથી કે પંચમ ગુણસ્થાન વાળા અને મુનિ નિર્જરાવંત છે એ કહેવાની હવે અમારે જરૂર રહેતી નથી. એ તો છે જ, પ્રશ્ન નથી એ વિશે. જ્યારે અસંયત સમ્યક દ્રષ્ટિ અવિરત ગુણસ્થાનમાં જેને નામ આપવામાં આવે છે એ પણ જો નિર્જરાવંત છે તો પછી પંચમ ગુણસ્થાન અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વૃત્તિ મુનિઓ એ નિર્જરાવંત છે એ પછી સ્થાપવાની જરૂર રહેતી, એ આપોઆપ સ્થાપિત થઈ જાય છે. એને તો ગુણશ્રેણી નિર્જરા છે, એ વાત શરૂઆતમાં જ લીધી કે એને તો શેઠ અને નોકરનો, નોકર છે દુકાનમાં બધો વેપાર વણજ ખરીદવું વેચવું બધું કામકાજ કરે, છતાં તે ખરેખર વેપારી નથી, અથવા ખરેખર તે કરાતા વેપારનો ધણી નથી. આમ છે, નોકર છે એ પોતાના દ્વારા કરાયેલા વેપારનો ધણી નથી, કર્જ કરે છે છતાં એ ખરેખર ધણી નથી, અને તેને એ વેપાર સંબંધિત નામ નફા નુકસાન સાથે ખરેખર સંબંધ નથી, કેમ કે એનો ફળનો એ ભોગતા નથી. નફો વધારે થાય તો એને ભોગવતો મળે છે, કે નુકસાન જાય તો એને ભોગવતો મળે છે, એમ છે. શેઠને નુકસાન જાય એટલે પગાર કપાઈ જાય એમ બનતું, કેમ કે એ ખરેખર એનો ધણી નથી. તો એ કરે છે છતાં એ લાભ નુકસાનનો સ્વામી નથી, અને શેઠનું કરાયું બધું કરે છે એમ, શેઠનું કરાયું કરે છે તેથી, અને શેઠ ભલે કામ ન કરે ને ઘરે બેસી રહે તો પણ શેઠ એનો ધણી ને સ્વામી છે. શેઠ વેપાર કરે છે ખરેખર અને લાભ નુકસાન ના ધણી છે. એ રીતે સમ્યક દ્રષ્ટિને અલ્પ રાગ દ્વેષમોના પરિણામ થાય છે, એ સ્વામિત્વ બુદ્ધિથી નહીં થતા હોવાથી અને કરવાનો અભિપ્રાય ન હોવા છતાં થઈ જતા હોવાથી તેને તેના સ્વામી ધણી ગણવામાં આવ્યા નથી. સ્વામી પણ એ કરતા પણ નથી, તેથી એને સ્વામી નહીં ગણવા એ પણ ઉચિત જ છે, યોગ્ય છે, ન્યાય સંપન્ન છે. એ ઉપરની ગાથામાં જ એ દ્રષ્ટાંત લીધો છે. જ્ઞાન ચેતના મુખ્યપણે ચાલે છે, કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના તેને નથી એમ કહેવામાં આવે છે. કેમ કે એનો એ સ્વામી નથી. અલ્પ હરક્ષોભ થાય છે એનો એ સ્વામી નથી, અને અલ્પ રાગદ્વેષ થાય છે એનો પણ એ સ્વામી નથી એમ છે. ઓળખાણ થઈ ગઈ કે આત્મનું સ્વ છે, આગળ ધોબીના વસ્ત્રનું દ્રષ્ટાંત દીધું છે કે કોઈ સજ્જનતા સજ્જન માણસને ત્યાં ધોબીને ત્યાંથી તેવું જ વસ્ત્ર આવી ગયું, અને એક જ મિલ હોય ને એક જ ડિઝાઇન હોય, એક જ જાતનું કાપડ હોય, એક દુકાને એક જ જાતનું મળે છે. પણ ધોબીને ધોબી અનાછિન્ન કરે છે, ભલે એક જાતના બધાને આવે તો. મૂળ ધણી લેવા આવે ને એમ કે ભાઈ ધોબીએ એમ કહ્યું છે કે તમારું કપડું તો ફલાણા ભાઈ તમારા પાડોશીને ત્યાં સરખું હોવાથી દેખાવમાં ચાલ્યું ગયું છે, તમે આ પહેર્યું છે જરા જોઈ લ્યો. અને એ ચિહ્ન જોયું ત્યારે એને ખબર પડે કે વાત સાચી છે, આ વસ્ત્ર મારું નહીં. એવું જ્ઞાન થતાં જ એનો ત્યાગ થાય છે, જ્ઞાનમાં ત્યાગ આવી જાય છે. તેથી જ્ઞાનનું નામ બીજું નામ પચખાણ છે. પ્રત્યાખ્યાનની જ્યાં ગાથા લીધી છે ત્યાં એમ કહ્યું કે તેથી જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. કેમ કે જ્ઞાનમાં એમ જણાયું કે આ મારું નહીં, ત્યારે એને એ વસ્ત્ર બદલીને આપતા જે સમય જાય છે એનો પ્રશ્ન ન ઉઠાવાય કે આને એને કેમ જાણતા જ આપ્યું નહીં. કે જેટલી ઝડપથી જાણવાની ક્રિયા થાય છે એટલી ઝડપથી વસ્ત્ર બદલવાની ક્રિયા તે રીતે કાળે થઈ શકવી શક્ય નથી, અશક્ય છે. અને એને જાણ્યું કે આ મારું છે ને હવે હું એને આપી દઉં, ત્યારે જેટલો સમય આપવા સુધીમાં પસાર થયો એમાં એને એ વસ્ત્ર કેમ રાખ્યું એટલો સમય એ પ્રશ્ન અસ્થાને છે. કેમ કે આપવાની જ પ્રક્રિયામાં છે, જ્યારથી એને જાણ્યું ત્યારથી આપવા માટે એનો ભાવ નક્કી થઈ ગયેલો, નિશ્ચિત થઈ ગયેલો છે. એનું સ્વામિત્વ નથી, ધણી નથી એ વસ્ત્રનો. એટલે જેટલો સમય આપવામાં ગયો એમાં એટલો સમય પણ કેમ ગયો એ પ્રશ્ન અનુચિત છે, અસ્થાને છે. એ પ્રશ્ન ત્યાં સ્થાન પામી શકે એમ કેમ એવું છે. સર્વ સાધક જીવો માટે સમ્યક દર્શનમાં સ્વરૂપનું દર્શન થયું ત્યારથી આટલો જ હું સ્વ છું ને આટલું જ મારું સ્વ પણ સ્વામી, મારું સ્વામી પણ મારા સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નથી, પછી તે જીવ મોક્ષ પામે ત્યાં સુધીમાં ક્રમશઃ રાગનો અભાવ કરે છે ને રાગના નિમિત્તનો પણ એને અભાવ થતો જાય છે. એને કરે છે એમ પણ ક્યાં કહેવાય છે, પણ ખરેખર સહજપણે થતો જાય છે. કેમ કે એની વૃત્તિ વિરામ પામી ગઈ છે, ક્યાંય એને સ્વામિત્વ અને સ્વપણું નથી. ત્યારે એને થોડો રાગ જે રહ્યો એ કેમ કર્યો એ પ્રશ્ન અસ્થાને છે. કે એને કેમ રાગ કર્યો, એને જાણ્યું કે આ મારું સ્વ નથી છતાં એને કેમ ખાધું, કેમ પીધું, કેમ બોલ્યા, કેમ આવો વિચાર કર્યો, કેમ વિકલ્પ કર્યો, એ બધું અસ્થાને છે. એ વાત સમજાવી છે. તાત્વિક દ્રષ્ટિએ નિર્જરા તત્વ ચતુર્થ ગુણ સ્થાનમાં શરૂ થાય છે એ વાત સમજાવી છે. ભાવાર્થ આનંદ, ભાવાર્થ સ્વરૂપનો ભાવાર્થ નથી. चालू परमागम सार 534 109 नंबर नो बोल एक अवगुण टे क्या तेनी सामने गुण प्रगट थव जोइए गुण प्रगट थाय तो अवगुण टेयो कहवाय लोको अवगुण ने जोई सके छे त्यारे अवगुण नो अभाव जुए छे एनु ध्यान एम खेचे छे के अवगुण टळता गुण प्रगट्यो छे तो एने अवगुण टळ्यो एम खरेखर कही शकाय बाकी अवगुण टळ्यो एने गुण न प्रगटे तो एने अवगुण टळ्यो छे एम कही शकाय नहीं जे कोई एम कहे कि भाई आ मणसे आटलो त्याग कर्यो छे तो त्याग कर्यो छे नास्ती थी जेम अवगुण टळवो ते नास्ती थी एम तो शेनी अस्थि थी छे एना उपर एनु मूल्यांकन छे के स्वरूप नु ग्रहण कर्यु छे अने राग ने रागना निमित्त नो त्याग थयो छे एम ग्रहण पूर्वक यथार्थ अस्थि ना ग्रहण पूर्वक नास्ती थाय तो ते नास्ती यथार्थ छे नहीं तो नास्ती देखाय तो पण नास्ती नी यथार्थता नथी જો આ એનો અવગુણ ટળ્યો ને આ એને છોડીને આટલું તો કર્યું ને એમ ઉપલબ્ધ દ્રષ્ટિનો વિષય નથી એને અસ્થિ પણ શું આવ્યું છે એ જોવું જોઈએ અને એના ઉપર એની યથાર્થતા ને અયથાર્થતા નું ધોરણ બાંધવું જોઈએ નહીતર ભૂલ થાય એવો વિષય છે એમ છે કેમ કે નાસ્તી અયથાર્થ પ્રકારે પણ થાય છે જેમ કે કોઈ માણસ દાન આપે છે ત્યારે પૈસાનો ત્યાગ કરે છે ને તો દાન આપે છે ત્યારે એને પૈસાનો ત્યાગ કર્યો તો શેના આધારે કર્યો કે એ દાનની તકતી લગાવવા માટે જો એને કર્યો હોય કે ભાઈ 5000 કે 50000 એક આપ્યા છે એનું નામ અહીંયા લખાણું છે મારી તકતી લગાવશો તો આપણે આપવા આ શરતે આપવા છે કહે છે કે એને માન લેવા માટે પૈસા આપ્યા છે એને ત્યાગ નથી કર્યો પણ એને સોદો કર્યો છે યથાર્થપણે જોઈએ તો એને એ બાર્ગેનિંગ છે ચોખ્ખું બાર્ગેનિંગ છે શું કે આમ મળે તો આમ દઉં આટલું મળે તો આટલું દઉં આમ વાત છે તો એ ખરેખર ત્યાગ નથી ને એ ખરેખર દાન પણ નથી એમાં શુભ ભાવ થયો હોય તો તે ઓછો છે પણ માન મેળવવાનો માન કષાયનો ભાવ ત્યાં વિશેષ છે અને મેં દાન કર્યું એવો મિથ્યા એક અવગુણ ટળે કોઈ પણ એક અવગુણ ટળે ત્યાં તેની સામે ગુણ પ્રગટ થવો જોઈએ એમ ગુણની અસ્થિથી અવગુણની નાસ્તી થાય તો તે યથાર્થ છે નહીતર અવગુણ ખરેખર ટળ્યો છે એમ કહી શકાય નહીં ગુણ પ્રગટ થાય તો જ અવગુણ ટળ્યો કહેવાય નહીતર ખરેખર અવગુણ ટળ્યો કહેવાય નહીં એનું સ્પષ્ટ ચિહ્ન છે અને એ રીતે જ એનું ધોરણ ગણવું જોઈએ ગુણ અવગુણના વિષયમાં પણ આ જ ધોરણ અપનાવવું જોઈએ બીજી રીતે વિચારવું જોઈએ નહીં માણસ દ્રવ્યલિંગી મુનિ માટે સમર્થ દ્રષ્ટાંત એવો આવે છે દ્રવની એમની પંચમા આવ્રત સમિતિ ગુપ્તી 28 મૂળ ગુણ પાડે છે એટલું જ નહીં, તે ઉપરાંત ઉપસર્ગ પરિસરને પણ એ સહન કરે છે. ગુરુદેવશ્રી દ્રષ્ટાંત આપતા કે દ્રવલિંગી મુનિ મિથ્યા દ્રષ્ટિ, દ્રવલિંગી મુનિ નિરતિચાર સમિતિ ગુપ્તનું પાલન કરનાર હોય એવા જીવને ચામડી ઉતરડીને ખાર છાંટે. આ દ્રષ્ટાંત આપતા જીવતી ચામડી ઉતરડી અને ખાર છાંટે એટલે બળતરા થાય. ચામડી ઉતરડે ત્યારે દુઃખ થાય ને ખાર છાંટે ત્યારે બળતરા થાય, તો પણ ક્રોધ કરે નહીં. શું
ક્રોધ ન કરે?
ક્ષમા રાખે અને ક્રોધ કરે નહીં. ક્રોધ અવગુણ છે ને ક્ષમા ગુણ છે. તો ત્યાં એને અવગુણ ગયો છે ને ગુણ પ્રગટ્યો છે એમ કેમ નક્કી કરશો? કે ગુણ નથી પ્રગટ્યો એમ કેમ નક્કી કરશો? આ સવાલ છે કે એને શું આધાર લીધો છે? ત્યાં ક્રોધ નહીં કરવા માટે એને શું આધાર લીધો છે? કે હું જૈન મુનિ છું તેથી મારે ક્રોધ કરવા યોગ્ય નથી અને શાંતિને ક્ષમા રાખવા યોગ્ય છે, એવો એક જે વર્તમાન ઉદયમાન અવસ્થાનો આધાર લીધો છે.
બરોબર,
ઉદયિક ભાવે ગ્રહણ કરેલી જે દીક્ષા ઉદય ભાવ છે, સૂક્ષ્મ સૂક્ષ્મ ક્ષાયિકમાં એ જતો નથી. એ ઉદય ભાવના આધારે અને શુભ વિકલ્પના આધારે કે હું જૈન મુનિ છું, જૈનના મુનિને ક્ષમા અને શાંતિ જ યોગ્ય છે, ક્રોધ કરવો જરા પણ યોગ્ય નથી. કેમ કે હું જૈન મુનિ છું. આવો જે શુભ ભાવ અને એનું જે નિમિત્ત એવી જે શુભ યોગની મન વચન કાયાની ક્રિયા, એને આધારિત જે કાંઈ ક્રોધનો અભાવ, એને ખરેખર ક્ષમા ગુણ પ્રગટ્યો છે એમ કહેવામાં આવતું. આમ છે, ગુણ પ્રગટ થવો જોઈએ, આત્મામાંથી ગુણ પ્રગટ થવો જોઈએ. હું ગ્રહસ્થે નથી ને હું મુનિએ નથી, હું આત્મા છું, શુદ્ધ આત્મા છું. એ શુદ્ધ આત્માના આધારે નિર્વિકલ્પ અવસ્થા રહે ત્યારે એને ખરેખર ક્ષમા કહેવામાં આવે છે. આવે છે આમાં સુગાનીજીના પત્રમાં આવે છે, કોઈ ક્ષમા આપનારનો પત્ર લખ્યો છે. પરિશ્રમ પછી લખવાની જે રૂઢિને રિવાજ છે એ અનુસાર એમને પણ કોઈ ક્ષમા આપનારનો પત્ર લખ્યો છે, એનો પ્રત્યુત્તર લખ્યો છે એમને. ત્યારે એમ લખ્યું કે ક્ષમા આદિ દોષ જે સહજ સ્વભાવ ને સહજપણે અભાવ સ્વરૂપે છે. શું કહ્યું?
ક્ષમા આદિ દોષ,
ક્ષમા આદિ દોષ એમ લીધું. પણ ક્ષમાને તો ગુણ કયો છે, પણ એ જે ક્ષમા રાખવી એવો જે વિકલ્પ સ્વભાવ છે, શુભ રાગ છે અને રાગ છે તે દોષ છે. આત્મા શુદ્ધાત્મા જે વિતરાગ સ્વરૂપ છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, એવા શુદ્ધાત્મામાં સહજ સ્વરૂપમાં ક્ષમા આદિ શુભ રાગ રૂપ દોષનો સહજ સ્વરૂપે અભાવ છે. એવો હું શુદ્ધાત્મા કે જેને રાગ ક્યારે કર્યો જ નથી, એના સ્વરૂપમાં ક્યાં કર્યો છે? ત્રિકાળીમાં સહજ ગુણમાં ક્યાં છે? અર્થાત આત્માના સાચા સુખ વડે સંસારના ગમે તેવા ઘોર દુઃખો પણ ભૂલી જવાય છે.
બરોબર,
તો કહે છે ને ગમે એટલી પીડા અને વેદના હોય તો પણ જ્યાં ઉપયોગ બદલાઈ જાય છે તે ક્ષણે વેદનાના પરમાણુઓનું પરિણામ વેદના ગ્રસિત એવું ને એવું હોય કે વધતું હોય તો પણ વેદના છૂટી જાય. ઉપયોગ તે ધર્મ છે. જ્યાં ઉપયોગની નિવૃત્તિ થઈ ગઈ ત્યાં પછી એનું વેદન રહેતું નથી. એકદમ કોઈ એવો પ્રસંગ બને, અમારી પણ ચર્ચા ચાલતી હતી મુંબઈમાં એક મુમુક્ષુ હતો, એમાં એક વૈદ્યતા સાથે જીવકાળ કોઈ ચર્ચા કરે છે, પણ છે બધા હાજા માજા એટલે વાંધો નથી, એ નિરાતે જ્ઞાન ગુષ્ટિ કરે છે. પણ કે મારો એક પ્રશ્ન છે કે આ તો તમે હાજા છો એટલે આ બધી વાતો કરી શકો છો, પણ માંદો એને શું પહેલા એને હાજો કરવો પડે ને? શું
બરોબર પ્રશ્ન કરે,
હાજો થાય તો બધો વિચાર કરી શકે, પણ વ્યાધિ પડી માપડ્યો હોય તો વ્યાધિ નો દ્રષ્ટાંત લીધો છે, એને કેવી રીતે આ બધું પૂજે કે આત્મા આવો અને રાગ આવો અને શરીર આવો? પછી તર્ક ની સામે એક તર્ક આપ્યો ભાઈ કે માંદો હોય ને ઘણી વ્યાધિ હોય, પણ એમ કે 25 લાખ નો નફો અહીંયા થશે તો એકવાર કેવો સુખ નો ફરકો આવે અંદર થી,
ભૂલે
કે બધી વ્યાધિ ભૂલી જાય, એને એમ લાગે કે જો આટલો નફો થાય તો આ જિંદગી નહીં પણ છોકરાના છોકરાને પણ પછી વાંધો નથી, એ બધું ભૂલી જાય. હા એ વાત કરો, એ વાત કરો એમ કે તમે જલ્દી એ વાત કરો, એ બતાવી દો તમારે અમારે કેમ કરવાનું છે, વાત કરી દો, એમાં મોડું ન કરો હવે તમે. પણ આપ માંદો છો કે એ બધો એ તો કાંઈ વાંધો નહીં, એનો વાંધો નહીં, એ બધું થઈ પડશે. ઠીક, જો માંદો હોય ને વ્યાધિ હોય તો સાંસારિક સુખ નો વિચાર થાય ને ઉપયોગ ફરી જાય, આકુલતા વાળા સુખમાં પણ વ્યાધિના દુઃખને ભૂલી શકાય છે, એટલે લોભવશ પણ લોભની તીવ્રતા થતા વેદના ગૌણ થઈ શકે છે. આ લડાઈમાં લડે છે કે નહીં દેશ માટે? હે વ્યાધિ પ્રતિકૂળતા ને ભૂલીને લડે છે, શિરચ્છેદ થાય ત્યાં સુધી લડે છે. એક કષાયની તીવ્રતાના ગર્ભમાં પણ વર્તમાન અને પોતાનું જે સિદ્ધ પદ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચતુષ્ટય મંડિત, અનંત અનંત સામર્થ્યને વર્તમાન અલ્પર્ણ પર્યાયમાં એને જીલ્યું છે, ભગવાનને જીલ્યા છે પોતાના વર્તમાન શ્રદ્ધા જ્ઞાનમાં, વર્તમાનમાં જ એને ભગવાન પદને જીલ્યું છે, જીલ્યું છે અને એને પરમ આદરથી માથે ચડાવ્યું છે, ભગવાનને માથે લેવામાં આવે છે, વિધિ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આમ એ છોકરાને તે એમ ભગવાનને ના લેવાય, ઉપાડીને સીધા માથે મુકાય છે, આ બધો સંકેત છે. વ્યવહાર વિનયને આદર તો છે, પણ એ સંકેત છે કે અંદર ભગવાન આત્મા છે એનો પરમ આદર એને માથે લેવામાં આવે છે. એ જે એનો પુરુષાર્થ છે વર્તમાન દશાનો, એ પુરુષાર્થ અલૌકિક અને અસાધારણ પુરુષાર્થ છે, તેથી એવા પુરુષાર્થ મંતને વેદના છૂટી જાય ને સંસારના ઘોર દુઃખો પણ ગૌણ થઈ જાય તો એ કાંઈ મોટી વાત છે? એ જરાય મોટી વાત નથી, થઈ શકે એવું છે. કેમ કે જગતમાં આ રીતે પણ થાય છે, એક કષાયને વશ પણ બીજો કષાય તૂટે છે તો અકષાય સ્વભાવના આધારે જે પરિણામનો આધાર અનંત અકષાય સ્વભાવ છે, એમાં કષાયનો અભાવ થાય કે દુઃખ વેદના ભૂલી જવાય તો એ સહજપણે ભૂલી
બરોબર
કે હું આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા છું, એ જ્ઞાતા દ્રષ્ટા પણ તો શરીર ત્યાગ એટલે પ્રાણ ત્યાગના અવસરે પણ જ્ઞાતા દ્રષ્ટા પણ જ રહે છે, અને ત્યારે પણ મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપમાંથી કાંઈ અભાવ થતો નથી, કાંઈ જતું નથી, કાંઈ નુકસાન થતું નથી, પરિપૂર્ણ સ્વરૂપે હું સર્વકાળે એમને એમ મોજૂદ રહું છું, એ તો એની વિચારની ભૂમિકામાં દ્રઢ થઈ ગયું હોય પછી એ વિકલ્પ તૂટે ને નિર્વિકલ્પ થાય છે, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. એની વિકલ્પની ભૂમિકામાં આ બધું વિચારાઈ ગયું નહીં, દ્રઢ થઈ ગયું હોય છે કે જગતના પ્રતિકૂળતાના ઉથલ પાથલના ગમે તે પ્રકારના પ્રસંગો એને અસ્થિર કરી શકતા નથી, એને ડગાવી શકતા નથી. એકસો ને દસ થયા. સર્વ દુઃખો, તમામ પ્રકારના અસંખ્યાત પ્રકારના દુઃખ છે, દુઃખના ભેદો છે, તે તમામ દુઃખને મટાડવાનો આ એક જ ઉપાય છે. એટલું તો ગુરુદેવ શ્રી વ્યાખ્યાનમાં એમ કહેતા કે જેને સુખી થવું હોય તેને, ત્યાંથી ઘણી વાર શરૂઆત કરતા.
બરોબર,
આ વિષય આ રીતે કહેવામાં આવે છે. જેને સુખી થવું હોય, સુખી થવું હોય એટલે એમ નહીં કે વર્તમાન દરિદ્રતા છે એ ટળી જાય ને ધનવાનપણું થાય, વર્તમાન રોગ મળે ને રોગ ટળે ને તંદુરસ્તી મળે, સુખ જ એમ સુખ લેવું, સુખી થવું હોય એમ નહીં. એ તો પૂર્વકર્મ જે છે એ અનુસાર ગમે તે સ્થિતિ થાય એનો સ્વામી આ આત્મા નથી. ત્યાંથી તો એનો છેડો પાડે છે. પ્રતિજી વાત સંબંધ કાપ્યો.
બરોબર,
જેને આત્માની શાંતિ ને આત્મિક સુખ જોતું હોય એવી રીતે જેને સુખી થવું હોય એના માટે આ વાત છે.
બરોબર,
આ રીતે તો ઘણી વાર વ્યાખ્યાનની શરૂઆત કરવા. દુકાને વકરો વધે, નફો વધે, એમાં મજા છે, તો પછી કઈ તને આત્મામાં ગુમાડી વાત તો રહેવાની નથી. કોઈ પણ પણ ક્યાંય પણ એને ન ગમતું હોય તો આખા જગતમાં એને ગમવાનો કઈ વિષય ન હોય તો એમ કહે છે કે આત્મા એક અતિ સુંદર રમ્ય, રમવા યોગ્ય ક્રીડા ભાગ છે, ક્રીડાનો ભાગ છે, સુંદર ભાગ છે. એમ બહેનશ્રીને એ ઉપમા બહુ ગમી છે. ક્રીડાવન છે એ આવે છે સમયસારમાં, ક્રીડાવન એ વર્ષ આવે છે અમૃતચંદ્રાચાર્ય કર્ષમાં. પણ જે આત્મામાં પરિણામ સાધીને અનંત કાળ પર્યંત રમા જ કરે અને અંદરથી શાંત 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 પરમ શાંત નિર્દોષ શાંતિ પ્રગટા જ કરે એવું આત્મા સ્થાન છે. પોતે એનું શાંતિ અને સમાધિનું સ્થાન છે એમ કીધું છે. ત્યાં તને અવશ્ય ગમશે એમ કીધું છે. પહેલો જ બોલા છે, ત્યાં તને બહાર ભલે ક્યાંય ન ગમે પણ અહીંયા તો તને
ગમશે
ગમશે જ. ઠરીને ઠામ થવાનો આ એક જ વિષય છે.
બરોબર,
કદાચ તને બહારમાં ક્યાંય પણ ગમતું હોય તો પણ એ પર વિષય હોવાથી કોઈ પણ સદમસ્ત જીવનો ઉપયોગ અંતરમૂળથી વધારે પર વિષયમાં ટકી શકતો ઉપયોગ ફરી જાય છે. કેમ કે આકુલતા સહી ગયો છે, ક્યાંય સ્થિર રહી શકે
નહીં.
સ્વરૂપથી ખસીને, સ્વરૂપને છોડીને, સ્વરૂપથી ભ્રષ્ટ થઈને જે પરમાં ગયેલો ઉપયોગ છે એ તો પોતે સ્વયં ચંચળ છે. અસ્થિરતાનો તો એ મુખ્ય પ્રકાર છે કે પરમાં જવું, એ અસ્થિર પણ ક્યાંય સ્થિર થઈ શકતું નથી. કેમ કે સ્વભાવથી તે અસ્થિર છે એટલે ક્યાંય ઉપયોગ સ્થિર થઈ શકતો નથી. એક આત્મા જ એવું સ્થાન છે, સ્વસ્વરૂપ જ એવું સ્થાન છે કે જ્યાં સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત જીવ ટકી શકે છે, રહી શકે છે અને ત્યાં એને કોઈ નવીનતાની જરૂર પડતી નથી. માણસ એમ થાય કે એ ના એ એમાં શું, એમાં એવું એવું સ્વરૂપ, એમાં બીજું શું નવીન મળે. એને એ પ્રતિ સમયે પ્રગટ થતો આનંદ તે નવીન છે, તે નવી નવી પર્યાય છે. ભલે એવી નવી હોય તો પણ તે નવી નવી છે. પર્યાયનું આયુષ્ય જ એક સમયનું છે, છ દ્રવ્યના પર્યાયનું આયુષ્ય એક સમયનું છે. પ્રતિ સમય પર્યાયથી પર્યાયાંતર બીજી પર્યાય થઈ જવું એ છ દ્રવ્યનો સામાન્ય સ્વભાવ છે.
બરોબર,
કે જેને મટાડી શકાતો કોઈ એમ કહે કે આ પર્યાય ગમે છે એટલે રોકી રાખવું અસંભવ છે. કેવળ જ્ઞાન થયા પછી પણ સાદી અનંત કેવળ જ્ઞાન રહેશે એ પ્રતિ સમય એ ઉત્પાદવી રૂપ છે. ભલે એવું ને એવું છે, એમાં હાની વૃદ્ધિ નથી. સ્થુલપણે સૂક્ષ્મપણે તો એમાં છે સદગુણ હાની વૃદ્ધિ, પણ સ્થુલપણે નથી તો પણ પ્રતિ સમય ઉત્પાદવી રૂપ છે. એમ સમયે સમયે પર્યાયનું પર્યાયાંતર પણ થવું એ છે દ્રવ્યમાં છે, ચાહે પર્યાય શુદ્ધ હો કે અશુદ્ધ હો, એ તો સ્વભાવ છે.